તારીખ 19/9/1985 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 7, પાના નંબર 4.
મોક્ષુતાની ભૂમિકામાં ભાવનાનું ઓળખું મુખ્ય છે. એટલે મોક્ષુ જીવને સ્વરૂપ પ્રાપ્તિની ભાવના મુખ્યપણે હોવી ઘટે છે. મોક્ષુતાના જે અનેક લક્ષણ છે લક્ષણના સ્વરૂપ પ્રાપ્તિની ભાવના એ પાયાની ચીજ છે. પાયામાં જો સ્વરૂપ પ્રાપ્તિની ભાવના હોય તો તે મોક્ષોને તે મોક્ષોની યોગ્ય બીજા પણ બધા પડખા મેળવા હોય. અથવા ચારે તરફથી તત્વ પામવાની જે યોગ્યતા ચોખ્ખી હોય તો એ સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાને આભારી છે. એમાં ખામી તો કાંઈ ને કાંઈ બીજી ખામી પણ ઊભી થયા વિના છે. અને એમાં ખામી નહીં તો બીજી કોઈ ખામી હશે તો પણ એ ખામી દૂર થઈ જશે. આમ ભાવના છે એ અત્યંત આવશ્યક મોક્ષતાની અંદર જરૂરી વસ્તુ છે. જ્ઞાનીઓ તો ઘણી વાર એ રીતે લે છે કે ઓછું સમજાય, ઓછું યાદ રહે, એનો બહુ વાંધો નથી, એ સમજાઈ જશે. તને જો તારી સ્વરૂપ પ્રાપ્તિની ભાવના હશે અને એ ભાવના તીવ્ર થઈ જશે તો તને નથી સમજાતું એ સમજાઈ જશે. અને ખરેખર ત્યારે જ સમજાશે કે મારી ભાવનાને સફળ થવાનો કઈ રીતે બનવા યોગ્ય છે અને મારી ભાવના વિફળ થવાના કારણો રૂપ પરિણામ જે મારામાં જ છે એ પણ એને સમજાશે. બુદ્ધિનો વિષય ભૂલાવવામાં નાખે એવો છે પણ ભાવનાનો વિષય ભૂલાવવામાં નાખે એવો નથી. બુદ્ધિના વિષયમાં તો એને એમ થાય કે બરાબર ગુરુ કહે છે, શાસ્ત્ર કહે છે, એવું જ આત્માનું અસ્થિથી સ્વરૂપ સમજાય છે. આત્માનું સ્વરૂપ અસ્થિથી સમજાય છે એમ એને લાગે છે. પણ પોતામાં જે નાસ્તી ઊભી છે એ એને સમજાતી ન હોય. એક બાજુ એવી લગાવે સમજવામાં ત્યારે પોતાના પરિણમનમાં એનો ઉપયોગ ન લાગે અને પોતાના પરિણમનમાં પોતાને આગળ વધવા માટે જે બાધક અને અવરોધક કારણો ભાવ છે પોતાના એને ખ્યાલમાં ન રહે, સમજાય નહીં. આનું શું કારણ? આનું કારણ આ કે એની ભાવના જે પ્રકારે હોવી જોઈએ તે પ્રકારે એને ભાવના નથી, આ કારણ છે. અથવા બુદ્ધિ એવી હોય ઉઘાડરૂપ કે શાસ્ત્રની અનેક વિવિક્ષાઓ સુગમતાથી સમજે પડે, છતાં એ સમજણ અનુસાર જે કાર્યમાં કાર્ય પ્રાપ્ત થવામાં જે વિકાસ થવો જોઈએ એવો વિકાસ ન થાય, આવું બની જાય. કારણ શું છે કે ભાવનાની ખામી છે. બેનશ્રીના વચનામૃત ગ્રંથ વાંચીએ છીએ ત્યારે આ વિષય વધારે ખ્યાલમાં આવે છે. વર્ષો પહેલા જયારે બહેનોની શાસ્ત્ર સભામાં જયારે પ્રવચન કરતા છે, ઘણા વર્ષથી સ્વાસ્થ્યના હિસાબે પ્રવચનો બંધ છે. હવે તો થોડી ચર્ચા ચાલે છે, પ્રવચન રૂપે કાંઈ નથી જાણતું. પણ પહેલા તો રીતસર એક શાસ્ત્ર શરૂ કર્યું હોય સ્વાધ્યાયમાં, તો ગુરુદેવ જેમ પ્રવચન આપ પૂરું આપે એમ એ આપતા હશે. પણ એ બધા પ્રવચનોમાં એમણે ભાવનાનો વિષય અનેક વાર એટલા માટે બુધેલો દેખાય છે કે મોક્ષને એની આવશ્યકતા ઘણી છે, અત્યંત આવશ્યક છે. અને એ મોક્ષુતાથી પર મોક્ષુતાથી ઉપરના સ્તરમાં ઉપરની કક્ષામાં પોતે પોતાના નિર્મળ જ્ઞાનથી જોઈ શકે છે કે મોક્ષની મુખ્ય જરૂરત શેની છે, અથવા એવી એવો કયો એક ભાવ મોક્ષને હોય પરિણામમાં તો તે મોક્ષને પછી એમ કહી શકાય કે હવે સબ સલામત છે. એવો કયો એ જ ભાવ હોય કે જે ભાવના સદભાવમાં મોક્ષની પછી મોક્ષતા સલામત છે, એટલું જ નહીં એ મોક્ષતા આગળ વધીને ધર્મને અંગીકાર કરશે, ધર્મને પ્રાપ્ત કરશે. એવી કોઈ એવી ખાસ વાત ખરી હોય, ખરી છે, ખરી કે હા છે, તે ભાવના સ્વરૂપ પ્રાપ્તિની જે ભાવના છે, એ ભાવના એના પ્રયોજનને ભૂલવા દેતી નથી. પ્રયોજનથી એ જીવ છૂટી શકતો નથી, અને તેથી એની પોતાના પરિણામમાં ઘણી જાગૃતિ, વિશેષ જાગૃતિ રહે ત્યારે એ જીવનું નુકસાન થવાનું કોઈ કારણ નથી. પછી પરિસ્થિતિનું મૂળ કારણ ભાવના છે. તેથી અહીંયા એ વાત કીધી છે કે મુમુક્ષુતાની ભૂમિકામાં ભાવનાનું પડતું મુખ્ય છે. સ્વામી બહુ વિભૂષ તુજી બહેનશ્રી વચનામૃત 8:21 કહે છે કે ચૈતન્યને ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના, એટલે કે રાજદ્વેષમાંથી નહીં ઉગેલી ભાવના, એવી યથાર્થ ભાવના હોય તો તે ભાવના ફળે છૂટકો. યથાર્થ ભાવના એવો શબ્દ લીધો છે. ભાવના તો જીવને કલ્યાણ કરવાની અનેક વાર થઈ છે, અને તેથી તેને દુનિયાદારીની પ્રવૃત્તિના ક્ષેત્રમાંથી ધર્મના ક્ષેત્રમાં પ્રવૃત્તિ કઈ છે અનેક વાર, પણ યથાર્થ ભાવનાને કાં કોઈ એમાં રાગનું કારણ ને કાં કોઈ એમાં દ્વેષનું કારણ, આવું કોઈ ને કોઈ કારણ ફળેલું હોય છે.
ભાવના થાય
એની આ વિશેષતા છે. ભાવના થાય એમાં હજી વિતરાગતા ઉત્પન્ન નથી થઈ ત્યાં સુધી રાગ ઉત્પન્ન થાય છે, પણ એનું લક્ષ્ય રાગ ઉપર નથી, રાગ વધારવાનું લક્ષ્ય નથી, અને એ રાગ એને સારો લાગે છે એમ નથી. આ એક જુદી લાઈન એવી છે કે રાગ થાય છતાં રાગ સારો લાગે એ આ માર્ગ નથી, આ લાઈન નથી. જગતમાં અનેક પ્રકારના રાગ થાય છે ત્યારે જીવને મિથ્યાત્વ સાથે ને સાથે થઈ જાય છે. એનું આ કારણ છે કે એને કોઈ કલ્પેલો સારો કલ્પેલો રાગ એને સારો લાગે છે અને ખરાબ કલ્પેલો પરિણામ એને ખરાબ લાગે છે. જે ખરાબ લાગે છે એ બતાવે છે કે એની વિરુદ્ધના એને સારા લાગવાના છે. જેમ કે કોઈ નિંદા કરે છે, નિંદા કરે છે ત્યારે જીવને ગમતું નથી, અણગમો થાય છે. એ અણગમના પરિણામે એમ બતાવે છે કે એને પ્રશંસા છે એ ગમે છે. અથવા આપણે સામાન્ય રીતે લઈએ કે જે વેપારી ધંધાદારી માણસ છે, ત્યાં કઈ નોકરિયાતનું જેમ નથી કે ભાઈ મહિનો થાય એટલે ફિક્સ આવક થવાની છે. એક મહિનો થયો તો 1200 રૂપિયાનો પગાર છે અને 1200 મળી જવાના છે. ક્યાંક ઓછા પણ આવે, વધારે પણ આવે. જ્યારે વધારે આવે ત્યારે એની અંદરમાં હર્ષ થાય છે. અંદરમાં હર્ષ થાય એનું કારણ શું કે એને એમ માન્યું છે કે આ મને મળ્યું, મને મળ્યાનો એને હર્ષ છે. અને એ જે હર્ષના ભોગવતાના પરિણામ છે એને ઠીક લાગે છે. ત્યાં મિથ્યાત્વ થઈ
ગયું,
ત્યાં મિથ્યાત્વ થઈ
ગયું.
એ જે એને જેનો હરખ થયો એ હરખ થયો એ જેનો પાછો એને રૂચ્યો, એને ગેમો એને ઠીક લાગ્યો. જ્ઞાની ને હર્ષ થાય પણ એનો ગમો ન હોય, શોક થાય એનો અણગમો, એનો અણગમો ન હોય, એટલો ફેર છે અંદરમાં. હવે એમ કેમ છે કે એની ભાવના એના પ્રત્યેની નથી, માટે એ અસ્થિરતાનું કારણ બને. એની ભાવના તો સ્વરૂપની ભાવના છે, આત્મ સ્વરૂપની ભાવના છે એનું લક્ષ્ય. જ્ઞાનમય વસ્તુ ઉપર એનું લક્ષ્ય છે. એટલે જ્ઞાનમય વસ્તુને એની સાથે જોડાયેલું જે જ્ઞાન, એ જ્ઞાનની મુખ્યતામાં જ્ઞાની કરતે છે. એ અલ્પ હર્ષોકના લાગાંશની સાથે એ વર્તતા નથી, પરિણમતા નથી. આટલો ફેર છે બે વર્ષે. એટલે એને મિથ્યાતો ન થાય, હર્ષોક અલ્પપણે થાય પણ મિથ્યાતો ન થાય. તો એ તો વાત થઈ જ્ઞાનીની. અહીંયા ચૈતન્ય, અહીંયા મુમુક્ષુની વાત જયારે લેવી છે ત્યારે એમ કહે છે કે ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના છે. કોને પરિણમેલી છે કે ચૈતન્યને પરિણમેલી છે. એટલે રાગ ઉત્પન્ન થાય છે એની સામું એ જોતો નથી, એની મુખ્યતા આપતો નથી. એ ચૈતન્ય બાજુ જવા માટે ચૈતન્યમાંથી ઉપજેલી ભાવના, પરિણમેલી ભાવના અને ચૈતન્ય પરિણમેલી ભાવના, એટલે હું રાગ વાળો એમ નથી લેતા. રાગ રહીત ચૈતન્ય, એકનું ચૈતન્ય, એમાંથી પરિણમેલી ભાવના જાણે આધારે ન લઈએ છે. રાગ દ્વેષનો કોઈ આધાર નહીં, આના કરતા આગળ વધી જાઓ એવો રાગ નહીં, એ મારા કરતા આગળ વધી જશે એનો દ્વેષ નહીં, અને એને કારણે કોઈ કાર્ય કરવાનું નહીં. બીજા ઉપરની દ્રષ્ટિ નહીં જાય, એટલે તમામ જે લોક દ્રષ્ટિ છે એ તો છૂટી ગઈ છે. આ ભાવનામાં લોક દ્રષ્ટિ ઉપર એની ભાવના નથી, એની ભાવના ચૈતન્ય ઉપર છે. એક વખતે એ વિશે લીધો હતો કે આત્મા છે પરિપૂર્ણ વિકરાળ સ્વરૂપ છે, એનું જે જ્ઞાનાદિ સામર્થ્ય છે અનંત છે. એવું સામર્થ જેને ભાષણ પોતાની એને મહિમા આવે ત્યારે રાગ હારો સાથે સાથે ઉત્પન્ન થઈ જાય. મુમુક્ષુ છે એટલે પોતાના જેમ ભાવનામાં રાગ છે મહિમામાં પણ રાગ છે, છતાં એમાં રાગની મુખ્યતા નથી પણ જ્ઞાનની મુખ્યતા છે. જ્ઞાનમાં જે સ્વરૂપ ભાષ્યું છે એને લઈને જે પુરુષાર્થનો પ્રકાર ઉભો થયો એને ત્યાં મહિમા અથવા ઉત્સાહ કહેવો છે. સાથે સાથે વર્તતો રાગ મહિમારૂપ રાગ એની મુખ્યતા કરીને એને મહિમા વાળું પરિણામ નથી બતાવવું. અપૂર્વ મહિમા આવ્યો તો અપૂર્વ મહિમા આવ્યો એમાં બાહ્ય દ્રષ્ટિ જીવ રાગને જ પકડે છે કે જેને ઘણો રાગ વધી ગયો એમ નથી. જ્ઞાન અને પુરુષાર્થનું જે પરિણમન છે એની મુખ્યતા ત્યાં છે. રાગ ઉપર તો નજર પણ નથી તેથી રાગ નહીં વધે. એ જીવ સ્વરૂપ સન્મુખ થઈને સ્વરૂપની સમજ છે ત્યારે પુરુષાર્થ વધશે પણ રાગ નહીં વધે. રાગ તો તૂટી જશે ને વિતરાગ ભાવ રૂપ સમીપ દર્શન પ્રગટ થશે. જો મહિમામાં રાગની મુખ્યતા હોય તો મહિમા વધી જતા રાગ વધી જવો જોઈએ પણ અહીંયા એવું નથી થતો. અહીંયા તો ઉલટાનો રાગ તૂટી જાય છે. આવો પ્રકાર જુદો છે. મોક્ષના માર્ગમાં જનાર જીવને રાગનું બંધન તૂટે કે રાગનું બંધન વધે આ વિચારવા જેવું છે. જો મોક્ષના માર્ગમાં જાય છે જો બંધન વધે તો મોક્ષ નો માર્ગ છે નો, રાગ બંધન વધે તો મોક્ષ માર્ગમાં જાય છે એ વાત કેમ થાય નથી. એ વાત અનુકૂળ નથી મોક્ષ માર્ગમાં. એ તો બંધ માર્ગમાં બંધની વૃદ્ધિ થાય અને મોક્ષ માર્ગમાં તો બંધની વૃદ્ધિ ન થાય પણ બંધનો અભાવ થાય એમ થવું જોઈએ. એટલે અહીંયા લે છે કે કોઈ પણ પ્રકારના રાગદ્વેષમાંથી ઉગેલી ભાવના નથી. ભાઈ સારો એ મંદિરની અંદર આપણને સ્વાધ્યાય કરવા નથી દેતા, આપણે બીજું મંદિર બાંધો આપણા માટે. ત્યાં આપણે મંદિરમાં જે કોઈ છે એ લોકોની સાથે મેળ નથી ખાતો. આપણે મંદિર જ બીજું બનાવો એમાંથી બનાવ્યું, રાગદ્વેષમાંથી બનાવ્યું. હા શેમાંથી બનાવ્યું? આત્મા આત્માની ભાવનામાંથી બનાવ્યું છે મંદિર કે નહીં? બને છે ને જુદા જુદા વિચાર ભેગો થાય ત્યારે એમ થાય કે કઈ નહીં, હવે આપણે કઈ ઘર્ષણમાં આવું એના કરતા આપણે બીજું મંદિર માટે. એમાંથી કર્યું આ ભાવનામાંથી કર્યું છે કે રાગદ્વેષમાંથી કર્યું છે? એમ તારે સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં તને આધાર કઈ રાગદ્વેષનો તો નથી તપાસી લેજે. તો એ ભાવના યથાર્થ નથી ને એ ભાવના નહીં ફળે. અહીંયા તો કહે છે કે એવી યથાર્થ ભાવના હોય એટલે જેનો સંબંધ સીધો ચૈતન્ય સાથે હોય એવી યથાર્થ ભાવના હોય તો તે ભાવના ફળે છૂટકો, એ ભાવના ન ફળે એવું કદી બને નહીં. એ ભાવના ફળે ફળે ને સત્ય છે, એવું નકર સત્ય છે કે આમાં ફેરફાર નથી થતો. જે જીવને અંતરમાંથી ચૈતન્યમાંથી ચૈતન્ય પ્રાપ્તિની ભાવના થઈ અને એને ચૈતન્ય પ્રાપ્તિ એટલે સ્વાનુભવ ન થાય અને જન્મમરણ ન મટે એના એવું કોઈ દિવસ બને બને જ નહીં. કોઈ દિવસ ભલે ગમે તે જગતની અંદર પરિસ્થિતિ ઊભી થઈ હોય કે થાય પણ આ ભાવના વાળાને કોઈ રોકી શકતું નથી જગતમાં. અથવા એવું કદી બનતું નથી કોઈ એવો તર્ક કરે કે પણ પૂર્વકર્મ એવા હોય તો એ પૂર્વકર્મ બધા ફરી જાય. જ્યાં અંદરમાંથી ભાવના થઈ એટલે સત્તામાં રહેલા કર્મમાં ફેરફાર થાય. આવું ભાવના સાથે સંબંધ છે. તે ભાવના ફળે છૂટકો, જો ન ફળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. આ બહુ જ એકદમ જોરદાર વાત કરી છે કે આવી ચૈતન્યમાંથી ઉભેલી ભાવના એ ભાવના ન ફળે એ વાત અમને અશક્ય દેખાય છે. કેટલી અશક્ય દેખાય છે કે 14 બ્રહ્માંડ શૂન્યમાં આવી જાય એ વાત જેમ અશક્ય છે. 14 બ્રહ્માંડ એટલે જબરજસ્ત આખો લોક આવી ગયો બધા સ્વર્ગ આવી ગયા, વચ્ચેનો મધ્યલોક આવી ગયો અને નીચેના નરકો આવી ગયા સાથે સાથે. એ બધાનો શૂન્ય થઈ જાય, અભાવ થઈ જાય, કોઈ બી બને અનાદિ અનંત છે. જો ભાવના વિફળ જાય તો આ બધાને શૂન્ય થવું પડશે. ભાવના તો એનાથી બળવાન છે. ચૌદ બ્રહ્માંડ ના અસ્તિત્વથી ભાવના બળવાન છે. શક્તિ છે ભાવનામાં. આવી વાત એમણે ભાવના વિશે લીધી છે. બહુ જોરદાર સ્થાપેલી વાત છે. પરમ સત્ય થાય પણ છે. કોઈ અદરથી કલ્પના કરી છે એમ નથી. એકદમ સત્યને અહીંયા સ્થાપિત કર્યું છે. ભાવના એટલે એમાં રાગાંશ છે ખરો, પણ રાગાંશ છે એની મુખ્યતા નથી. એને જે સ્વરૂપ પ્રાપ્તિ કરવાનો જે ભાવ છે, પ્રાપ્તિનો જે ભાવ છે, આ જોઈએ ને બીજું ન જોઈએ એવી જે જરૂરિયાત જે અસાધારણ રીતે ઉપજી છે અને એમાં ઘણી તીવ્રતા આવી છે, ત્યારે એ ન મળે, જોઈએ તે ન મળે, અહીંયા નથી બનતું એમ કહે છે. જ્યોતિષ એમ કે ભાઈ તમારા ભાગ્યમાં તો કઈ આમ બધું છે, તમે આમ કરશો ને આમ કરશો ને આમ કરશો. એના ભાગ્યમાં આત્મ પ્રાપ્તિનું ન લખ્યું હોય તો એ પ્રશ્ન અહીંયા નથી. અહીંયા એ પ્રશ્ન જ નથી. ભાગ્ય ભાગ્યના અહીંયા પ્રશ્ન નથી. એ બધા ભાગ્યના પરમાણુ અથવા ભાગ્યના જે આગળ પાછળના છે એ બધા વિભાવ ભાવો સાથેના સંબંધવાળા બધા સિદ્ધાંતો છે, કે જેને વિભાવ ભાવ સાથે સંબંધો છે. અહીંયા તો સ્વભાવ ભાવ સાથે સંબંધની વાત છે. એટલે એ જ્યોતિષની મર્યાદામાં આ વિષય નથી. જ્યોતિષની મર્યાદામાં કયો વિષય છે કે જે જીવોએ જીવે પહેલા જે વિભાવ ભાવો કર્યા છે તેના શું શું ફળ હવે આવવાના છે, એ બધા ફળનું જે વિધાન છે એને એનું ફળાદીશ કહે છે. ફળાદીશ ફળાદીશ કહે છે કે જ્યોતિષની ભાષામાં. પણ એ વિભાવમાં સાથે સંબંધ ધરાવે છે. આ ફળ તો સ્વભાવ ભાવ સાથે સંબંધ ધરાવે છે. એ ગણિતનો વિષય નથી. જ્યોતિષના ગણિતની મર્યાદામાં આ વિષય નથી આવતો. એ મર્યાદાથી બહાર રહે છે આવે છે એવો વિષય છે. એટલે એને ભાગ્ય સાથે પણ સંબંધ નથી. એને સીધો સંબંધ ભાવના અને પુરુષાર્થ સાથે છે. જેટલી ભાવના એના પ્રમાણમાં જીવનો એનો પુરુષાર્થ અને એના પ્રમાણમાં એની કાર્ય સિદ્ધિ થાય થાય ને થાય જ, ન થાય એનો પ્રશ્ન છે. પુરુષાર્થ ને ભાવના ઉગ્ર હોય તો સમય થોડો લાગે, ઉગ્રતા ઓછી હોય તો થોડો સમય વધારે લાગે, પણ ન થાય એ પ્રશ્ન રહેતો નથી. એટલી વાત છે. જો ન ફળે તો ચૌદ બ્રહ્માંડને શૂન્ય થવું પડે, અગર તો આ દ્રવ્યનો નાશ થઈ જાય. કાં તો ચૌદ બ્રહ્માંડનો નાશ થાય ને કાં તો આત્મદ્રવ્યનો નાશ થાય. પણ આત્મદ્રવ્યનો નાશ થાય એવું કોઈ દિવસ બને નહીં ને ચૌદ બ્રહ્માંડનો નાશ થાય એવું પણ કોઈ દિવસ બને નહીં. પરંતુ એમ બને જ નહીં. ચૈતન્ય પરિણામ સાથે કુદરત બંધાયેલી છે. એક પુરખે એમ કહે કે જીવ સ્વતંત્ર અને પરમાણુ સ્વતંત્ર, બંને સ્વતંત્ર, છતાં જીવના ચૈતન્યના પરિણામ સાથે કુદરત બંધાયેલી છે. આમ કીધું કુદરતી કુદરતનો કોઈ એવો જ નિયમિત નૈમિતિક સંબંધ છે જીવ અને અજીવ વચ્ચેનો, કે જીવ જીવા પરિણામ કરે એવી એવી સામે કુદરતી રચના થાય છે પરમાણુ. જેમ કે દેવલોકમાંથી જીવ હીરાની ખાણમાં ઉપજે છે, મોતી છીપલાનું મોતી થાય છે, મોતીનો જીવ થાય, મોતી કરવાળા જેવી એને રુચિ કરી છે, જે એને જોઈએ છે ત્યાં એ ઉપજે છે. મગનું મટકું ખાય છે, તીવ્ર રુચિ છે ત્યાં એને આયુષ બાંધી ખાય, ત્યાં ઉપજે છે. જેવી મતી એવી ગતિ, આ કુદરતની કોઈ કોઈને આધીન નથી, પણ આ કુદરતી નિમિત્ત નૈમિત એક સંબંધ છે બે પદાર્થો વચ્ચે, એ પણ આના અંતર છે. એવા પોતાના ગુણધર્મો પર પદાર્થને સાપેક્ષે એવા પોતાના ગુણધર્મો જળ અને ચૈતન્ય બંને માથે અનાદિ અનંત. તેથી જીવના પરિણામ સાથે ચૈતન્યના પરિણામ સાથે કુદરત બંધાયેલી છે, એવો જ વસ્તુનો સ્વભાવ છે. આ પણ વસ્તુ સ્વભાવ છે, પોતાનો સ્વભાવ છે, કોઈ કોઈને આધીન નથી, પણ આ વસ્તુનો સ્વભાવ છે. જેમ કે જીવનું જ્ઞેય હોય તેનું સામે જ્ઞાન થાય, જ્ઞેયને આધીન જ્ઞાન નથી, પણ એવો જ વસ્તુનો સ્વભાવ છે. એવી રીતે આ અનંત તીર્થંકરો એ કહેલી વાત છે. ભૂતકાળમાં અનંત તીર્થંકરો થઈ ગયા, એમણે આ વાત ભાવનાને સ્થાપેલી છે. અત્યારે એક તીર્થંકર નથી, પોતાને સિમંદર ભગવાનની માની યાદ છે, અત્યારે તો એ કઈ નથી, પણ અંદરથી અંદર આત્મામાંથી આ વાત કાઢે છે. સર્વજ્ઞ સ્વભાવને સ્પર્શીને આ વાત કરે છે કે અનંત તીર્થંકરોએ આ વાત કહી છે, ભવિષ્યના અનંત તીર્થંકરો આ જ વાત કહેશે. ત્રણેય કાળના તીર્થંકરોની આ વાત છે. આ અનંત તીર્થંકરોએ કહેલી લીધું એટલે ભૂતકાળના આવ્યા, પણ અનંત તીર્થંકરોની આ જ વાત છે, ભવિષ્યના પણ આ જ વાત છે, ભૂતકાળનાની પણ તીર્થંકર વર્તમાનમાં નહીં હોવા છતાં અનંત તીર્થંકરોની સાક્ષી મૂકે છે. પોતાના આત્મામાંથી ઉગેલી વાત અફર છે, એમાં પોતાનો સર્વજ્ઞ સ્વભાવ આત્મા તો સાક્ષી છે, પણ પરબ્રહ્મમાં અનંત તીર્થંકરો પણ એના સાક્ષીભૂત છે. આવી વાત અહીંયાથી 25માની વાતમાં લોકોને રાગ પડે છે, અનંત છે, અંધારો ગમે છે. કહેવાતા જૈન સંપ્રદાયોમાં તીર્થંકરો કેટલા હોય, ક્યાં હોય, ક્યાં ક્યાં કેટલા થાય, કાંઈ ખબર નથી. આવ અનિયમિત જેવું છે, જેમ અનિયમિતિઓને જૈનના તીર્થંકરોની ખબર નથી, એવું કહેવાતા જૈનોને પણ જૈન તીર્થંકરોની ખબર નથી. આવી તો પરિસ્થિતિ છે અત્યારે, ખબર નથી મહાવીરે ક્યાં આવ્યું, ક્યાં કેટલા થાય. અરે આ જે ભરતમાં 24 થાય છે, એવું બીજું ભરત છે, અહીંયા 24 થાય છે, નિર્વતમાં 24 થાય છે, જય એવા જય ભરત બધે થાય છે, કેટલા થાય કે અનંત અનંત 24 થાય, અનંત અનંત 24 થવાના, 24ના કાળમાં 25માં ના થાય, પણ ભવિષ્યમાં ના થાય એવી વાત નથી. ભવિષ્યમાં તો અનંત 24 થશે. જ્ઞાન પુસ્તક આપણે તૈયાર થાય છે, આપણે હિન્દીમાં તૈયાર થાય, એક નાનું પુસ્તક તૈયાર થાય છે, મારા તીર્થંકરોનો વિષય લીધો છે.
પ્રવૃત્તિ બહુ સરળ છે, ક્યાં ક્યાં કેટલા થાય છે એ સંબંધી ભાવિક શંકર સ્થાપનાનો વિવાદ થયો ને, ઉપરોક્ત વચનામૃત માં યથાર્થ ભાવના નું સ્વરૂપ
જરૂર નથી, પણ છતાં આ 5-25 લાખ તમારા જીવા રાખશે, છતાં ઓલા ને વધારે પણ એને રસ પડે, કારણ કે મુખ્યતા વર્તે શેની મુખ્યતા વર્તે છે આ બહુ અંતર અવલોકન થી તપાસ કરીને નિર્ણય કરવા જેવો છે. જેની મુખ્યતા વર્તશે એની વિરુદ્ધ દિશાના પરિણામમાં પ્રગતિ નહીં થઈ શકે. જો સાંસારિક સંયોગોની મુખ્યતા વર્તતી હશે તો આત્મામાં વિકાસ નહીં થાય, આત્મામાં જે પ્રગતિ કરવી છે એ નહીં થઈ શકે. આમ એક જ્ઞાનમાં બે તરવા અપમાયું નથી. હા, આત્માની મુખ્યતા વાળાને સંયોગો વધે, સંયોગોમાં વિકાસ થાય એવું બને, પણ એના પરિણામ એ બાજુ મુખ્યતા વાળા ના વર્તે. ઠીક છે, જે થઈ આખી દુનિયા અનુકૂળ થઈ જાય તો આત્માને શું લાભ, એને સીધું જ્ઞાન આપે કે અનુકૂળતાના ગંધ ખડકાઈ જાય તો મારા આત્માને શું લાભ થાય કે કાંઈ નહીં. એની સામે પ્રતિકૂળતાના ગંધ ખડકાઈ જાય તો મારા આત્મામાંથી કોણ શું લઈ જાય કે કાંઈ ન થાય. એટલે એની મુખ્યતા જે આત્માની થઈ ગઈ એમાં સંયોગ, એની ઇષ્ટતા, અનિષ્ટતા બધું ગૌણ થઈ ગયું. આ થવાની જરૂર છે. શ્રીમદજીએ જે કાવ્ય લખ્યું છે, ધન્ય રે દિવસ આ અહો એમ કરીને કાવ્ય લખ્યું છે, એ લગભગ મુંબઈ ગયા અને વેપાર સંઘો શરૂ કર્યો અને એમાં આર્થિક વિકાસ થયો તો એ આર્થિક વિકાસ જેમ જેમ થતો ગયો બહારમાં, અંદરમાં એમનો આત્માનો વિકાસ થતો ગયો તો વૈરાગ થતો ગયો. એમનો વિચાર એ તો કે આ પ્રવૃત્તિથી છૂટીને વિશેષ આત્મામાં જે વિકાસ થઈ રહ્યો છે એમાં કેમ વધારે ગતિ કરીએ. એ ઘટે ઘટવાનો એક વિકલ્પની ઈચ્છા આવે છે, પણ એક રંચ માત્ર ઘટતું નથી, બહારમાં તો વધતું જ જાય છે. એવા જ કોઈ પૂર્વકર્મના ચોખ્ખા હોય તો બધું હામેથી આવવા માંડે અને એને પોતાને એનો હોશ થવાને બદલે વૈરાગ વધવા માંડે. આમ આવી પરિસ્થિતિ ઊભી થાય છે જ્યારે જીવને પોતાની
આત્માની મુખ્યતા વર્તતી હોય ત્યારે મારી દ્રષ્ટિથી એને કેવી રીતે ખ્યાલ એને તેમ ઠેકાને ક્યાં ભય રાખે આપણને ઉગતું જાય છે બધું બે દુકાન માંથી બે દુકાન છે બે દુકાન માંથી ત્રણ દુકાન વધતું જાય છે એ વધતું જાય છે એના પરિણામ સાથે સંબંધ છે કે નહીં એ જોવાનું ઘટતું જાય કે વધતું જાય મુખ્યતા જો સંયોગની રહી રાગની રહી તો આત્માનો દરવાજો બંધ થાય જો આત્માની મુખ્યતા રહી તો રાગ દ્વેષ બંધ થઈ છૂટકો થાય બંધ થવાના થવાના ને થવાના છે એક અર્થ કર્યો છે કે આ ભાવના રાગદ્વેષ માંથી ઉગેલી નથી એનો અર્થ શું અર્થાત કરીને જે વાત લીધી છે કે એનો અર્થ એ કે આવી સ્વરૂપ પ્રાપ્તિની ભાવના વાળો જીવ રાગની પ્રધાનતામાં વર્તતો નથી તે આત્માની પ્રધાનતામાં વર્તે છે રાગની પ્રધાનતામાં વર્તતો નથી પરંતુ તે ચૈતન્યની પ્રધાનતામાં વર્તી રહ્યો છે તેથી તેની ભાવના સફળ થશે જ તે નિશંક છે તે ભાવના સફળ થશે જો નિશંક વાત છે કે એ ભાવના ફળવાની ફળવાની ને ફળવાની પોતે ચૈતન્ય છે અને એના પરિણામ ચૈતન્યની પ્રધાનતામાં થાય તો હવે એને બાધક થનાર શું કોઈ તર્ક હોય તો કે એને શું બાધક થઈ શકે પોતે ચૈતન્ય સ્વરૂપે આત્મા છે એ આત્માને પોતાને ચૈતન્ય પ્રધાનતા આવી ગઈ પછી એને શું બાધક થાય ચૈતન્ય ચૈતન્ય પ્રધાનતાનો કોણ બાધક થઈ શકે એ પ્રશ્ન એને પછી કોઈ રહેતો નથી ઉપલોક વાંચનવા વિચારવાળા જીવની ભાવના પર્યાપ્ત ભાવના નથી ઉપર ઉપરથી અહીંયા એટલા માટે એ વાત કીધી છે બીજી ક્રિયામાં તો આપણે લોકો નથી આપણે ત્યાં વાંચન વિચારની બાહ્ય ક્રિયા વિશેષ છે બીજી ક્રિયામાં તો પત્તો ખાવાનો પ્રશ્ન જ નથી અમુક પણ વાંચન વિચાર જે કરે છે તત્વનું વાંચન કરે છે તત્વના વિચાર કરે છે એ પણ ઉપલબ્ધ કરે છે એટલે રાગની પ્રધાનતા મારીને કર્યા કરે છે એનાથી જીવ રાગ પ્રધાન પ્રવૃત્તિ કરે છે એનાથી પરિણામની પ્રવૃત્તિ છે જીવની એ રાગ પ્રધાન છે એનાથી તેની તે રાગ પ્રધાનતા એને તત્વ વિચારમાં અને તત્વ વાંચનમાં રહી તો એની આત્મકલ્યાણની ભાવના સ્વરૂપ પ્રાપ્તિની ભાવના એ અધૂરી ભાવના છે ઊણી ભાવના છે ખામીવાળી ક્ષતિવાળી ભાવના છે પર્યાપ્ત નથી તેથી તે ભાવના ફરશે નહીં અંદરથી વેદના સહિત ભાવના હોય તો કાર્ય થાય જ એવો અખર નિયમ છે આ ખાસ વાત છે દ્રષ્ટાંત આવે છે એના વચનામાં કામ કરે છે કોઈ જંગલની અંદર અથવા પર્વત પર એ પર્વત વનસ્પતિ નો હોય એકલો ખડકાળ પર્વત હોય એમાં તરસ લાગી હોય ખરેખરી તરસ લાગી હોય અને બહુ બોલતો ઉમાળો હોય પાણી પાણી રૂમાડે રૂમાડે થી પાણી પાણી થતું હોય એવો તાપ લાગ્યો હોય એવી તીવ્ર તૃષ્ણા લાગી હોય તે વખતે પાણીના એક બિંદુ તરફ પણ તેનું લક્ષ જાય તો એને લેવા માટે દોડે ત્યાં એમ કે આટલામાં ક્યાં મારે સુપર તરસ છુપાવાની છુપાવાની છે થોડીક પણ પાણી દેખાણું ક્યાંક મોટું ફેરવી લીધા માટે મારે તરસ છુપાય એવું છે મારે તો જોઈએ હરખાયું બે ચાર લોટા પાણી અત્યારે જોયું એ ત્રીજું ભાવે ને તો દોડે એમ જેને એમ કહ્યું હોય કે તું જ્ઞાન નો નિધિ છો જ્ઞાન નો સાગર છો પણ એ જ્ઞાન લક્ષણ થી પકડાઈ જાય આખો સાગર. એમ કે પણ આમાં ક્યાં આજે આખો દેખાય છે? એટલે આ તો પર્યાય ને, પર્યાય માણસ છે, ફલાણું છે, ઢેકણું છે, કઈ કાયદા કરવાનું છે પામીને શકે જતી. એને એવી તરસ નથી લાગી. મેં તરત કીધું મારે ને ત્યાં દોડે એમ સ્વરૂપ પ્રાપ્તિ ની ભાવના વાળા ને ખબર પડે કે અહીંયાથી સ્વરૂપ મળવાની કઈક વાત છે ને, એનું આકર્ષણ બીજી જાતનું થાય. શ્રીમદજી તો એવું લખે છે સત્સમાગમ માટે કે દેહ ત્યાગ કરવાનો પ્રસંગ હોય તો પણ તેને મુખ્ય કરીને સત્સમાગમ ને ગૌણ કરવો નહીં. આવું બધું લખે જરૂરિયાત થી બીજી છે. આ પાણી જરૂરિયાત ની માત્ર પણ આ તો નજરે દેખાયું છે. રોજ આ શિયાળામાં કડકડતી ઠંડી પડે, પરોળી 4 વાગે તો સૌથી વધારે ઠંડી હોય, આખી રાતની ઠંડી હોય, જામી હોય, 3 વાગે 4 વાગે ઠંડી વધી જાય. તો પણ આ ઉકળો લેવા ને ખાતર લેવા માટે ગાડું જોડીને ઠેક દીધું થી ઓલી પરથી ગાડા વાળા નીકળે. આખો દિવસ ની ગંદકી લોકો એ ઘર માંથી ફેંકેલી હોય, એ પાવડા પર ગાડા માં નાખે, એને ઊંઘ નહીં આવતી હોય, એને કઈ કાજ નહીં આવતી હોય. જરૂરિયાત શું ચીજ છે? ભાઈ આપણે સવારમાં નહીં જઈએ તો સવારમાં કોઈ બીજો આવી નહીં લઈ જઈએ. ત્યાં કઈ રિઝર્વેશન થતું નથી કે હવે હું જવા આવું છું માટે કોઈ લેવું નહીં. ઓછા ઓછી બુદ્ધિ વાળા બુદ્ધિજીવી માણસો નથી, એ તો એ તો વધારે પરિશ્રમ કરનારા માણસો છે, શારીરિક પરિશ્રમ કરનારા માણસો. છતાં પ્રયોજનમાં તો આટલી બુદ્ધિ છે કે 3 વાગે ઉઠી લઈ આવે છે, એના પ્રયોજન ની ખબર નથી પડતી, બરાબર ખબર પડે. એમ ખરી તરસ લાગી હોય તો એ જ પાણીનું ટીપી જાય દેખાય ને, એના તરફ પણ એનો લક્ષ જાય અને જે લેવા માટે એને દોડે છે. તેમ જે જીવને સંસારનો તાપ લાગ્યો હોય અને સતની પ્રાપ્તિની આત્માની પ્રાપ્તિની તીવ્ર જીવ પીપાસા જાગી હોય, વેદના શબ્દ લીધું નીકળે છે કે ઉપર ઉપરથી વાંચન વિચાર કરીને વાતને મૂકી દઈએ છોડી દઈએ એમ નહીં, પણ અંદરથી વેદના સહિત ભાવના હોય તો કાર્ય થાય જ. અંદરથી વેદના સહિત એને ભાવના હોય, એને તાપ લાગેલો હોય, છૂટું 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 થઈ ગયું એને કોઈ બાંધે નહીં. પણ જેને બંધાવવામાં હોય એને કોણ છોડી શકે? તીવ્ર પીપાસા જાગી હોય તે સતની પ્રાપ્તિ માટે ઉગ્ર પ્રયત્ન કરે છે. તે જીવ સતની પ્રાપ્તિ માટેના ઉગ્ર પ્રયત્નમાં અને ભાવનામાં આવે છે. તે આત્માર્થી જીવ જ્ઞાન લક્ષણ દ્વારા જ્ઞાયક આત્માની પ્રતીત કરી, જ્ઞાન લક્ષણ થી જ્ઞાયક આત્માની પ્રતીત કરી અંદરથી તેના અસ્તિત્વને ખ્યાલમાં લઈએ એટલે ગ્રહણ કરી લઈએ અને તેને જ્ઞાયક તત્વ પ્રગટ થાય થાય ને થાય જ છે. બોલે બોલે આ બધી વાત લીધી છે માર્ગદર્શન. એટલે અહીંયા એ વાત સાથે લીધી છે કે ઉપલક વાંચન વિચાર કરવા વાળા જીવની ભાવના એ પર્યાપ્ત ભાવના નથી. ઉપર ઉપરથી લાગે ભાઈ એને ભાવના છે ત્યારે આવે છે ને, એ ભાવના અહીંયા પૂરતી ભાવના નથી, અપૂરતી ભાવના છે. અંદરથી વેદના સહિત ભાવના હોય તો કાર્ય થાય જ એવો અખર નિયમ છે. આવી ભાવના સાથે પૂરી લગ્ન ખરીદતા લાગેલી હોય છે, આવી ભાવનાની સાથે લગ્ન અને તાલાવેલી હારો સાથે સાથે ઉત્પન્ન થઈ આવે છે, એ ભાવનાના મુદ્દાઓ છે, એ ભાવનાના જ પડખાઓ છે કે જે ભાવનાને પ્રદર્શિત કરે છે. તેમાં પૂર્ણતા એટલે સાધુનું લક્ષ ન છૂટે તેવા પ્રકારે સર્વ પ્રસંગોમાં આત્માર્થી જીવ વર્તે છે. એમાં શું છે કે પોતાને પરિપૂર્ણ શુદ્ધ થવું છે, એ જે ધ્યેય છે, લક્ષ છે, એટલે એવું ધ્યેય છે. એ ધ્યેય સાથે ને સાથે રહેશે, એનું ધ્યેય ક્યારેય છૂટતું નથી. એવું કદી ન વિચારે કે આ તો ભૂમિકાનો રાગ છે, મુખની ભૂમિકાનો રાગ છે, એમ કરીને રાગ ઉપર પ્રેમ ન કરે, રાગની પ્રીતિ ન કરે અને રાગનો રાગ ન કરે. પણ તેને પૂર્ણ શુદ્ધ થવું છે એવું લક્ષ છે. એ લક્ષ ન છૂટે તેવા પ્રકારથી તે સર્વ પ્રસંગોમાં પ્રવર્તે છે. આ સંબંધમાં બહેનશ્રીના વચનામૃત 51માં તેઓ કહે છે કે બીજો ઉદાહરણ છે 51માં કે આકાશ પાતાળ ભલે એક થાય પણ ભાઈ તારા ધ્યેયને તું ચૂકીશ નહીં અને તારા પ્રયત્નને તું છોડીશ નહીં. આત્માર્થને પોષણ મળે એ ગાય કરું, જે ધ્યેય ચીડ્યો તે પૂર્ણ કરજે, જરૂર સિદ્ધિ થશે. સાથે સાથે ખાતરી આપી દીધી છે, આ અનુભવથી ખાતરી આપી દીધી છે. પ્રમાણિક માણસો ખાતરી આપે તો માણસને વિશ્વાસ રાખવાનું કારણ છે કે નહીં? અપ્રમાણિક માણસ ઉપર વિશ્વાસ ના રાખે કે ભાઈ એની ખાતરી શું, તો કાલ સવારે કઈ બીજું કહેવા માંગશે. પણ અહીંયા તો જે પોતે નિર્દોષ થયા છે એટલે જ એની પ્રમાણિકતા છે. આકાશ પાતાળ ભલે એક થાય એમ કહે છે, એનો અર્થ શું છે કે ગમે તેવા સંયોગોની ઉથલ પાથલ થાય પણ ભાઈ તારા ધ્યેયને તું ચૂકીશ. એ સંયોગોની ઉથલ પાથલમાં એવી ઉપાધિ વર્તો નહીં, અથવા એવા સંયોગોના ઉથલ પાથલને એવી કિંમત તું આપી દેતો નહીં કે જેથી તારા પરિણામ ઉપર એવો ઉપાધિનો બોજો રહે, બોજો આવે કે તારા ધ્યેયને તું ચૂકી જા. એ પ્રકારે પહેલેથી સંયોગોના ફેરફારોની કિંમતને એકદમ કિંમત તોડી નાખજે. અભિપ્રાયમાં જેને સંયોગોની કિંમત ચાલી ગઈ એવા જીવને સંયોગોના ફેરફાર થતા પોતાના પરિણામમાં એવી ઉપાધિ ન થાય કે એ ધ્યેયને ભૂલી જાય ને માર્ગને ચૂકી જાય. તેવું એને કદી થાય નહીં. શું કરીએ હવે, અહીંયા અમને અનુકૂળ ન પડ્યું એટલે અમે પછી જ્યાં અનુકૂળ પડ્યું ત્યાં કામ કરવાનું જ્યાં, એવું અહીંયા સંયોગોના ફેરફારથી કોઈ કામ થતું નથી. આ તો સામાન્ય ફેરફાર સંયોગોના થાય તો જેને ઉપલક વિચાર વાંચન કર્યા છે, જેને હજી અંદરમાં ઉતરું નથી એને તો સંયોગોમાં ફેરફાર થાય એટલે બધું ફરી જાય. શું થયું કે ભાઈ માંદા થયા એટલે હવે કાંઈ કાંઈ એવી વ્યાધિમાં ઘેરાઈ ગયા છે કે એને કાંઈ છૂટતું નથી, શું કરીએ. હાર્ટ પેથોલોજી છે, નથી કહેતા કેન્સર વેન્સરનો કાંઈ કોઈ શિવ ન હોય એવું તો ડાયગ્નોસિસ ન થયો પણ ફરક પેસી જાય, એવી ઉપાધિ એને લાગે પણ થાય. ઉપાધિમાં તારે આત્મા સંભાળવાનો છે તો ઉપાધિમાં ઘરાઈ જવાનો છે, એથી તો કોઈ લાભ થવાનો નથી. જે ઉપાધિમાં જીવ આવી જાય છે એમાં એને નુકસાન ઘણું છે, લાભ એમાં શું છે એને? કેટલાક તો એવું સમજે વાત સાચી છે, પણ હવે થોડી ઉપાધિ થઈ જાય એનું શું કરવું? એ થઈ જાય એની કિંમત એક વાર તોડી નાખતો નહીં થાય, સીધી વાત છે. ઉપાધિ ક્યારે બધે છે કે જયારે સંયોગ કે વિયોગ ની અનિષ્ટ સંયોગ થાય કે ઈષ્ટ વિયોગ થાય ત્યારે એની કિંમત ઘણી આપી હોય છે, એને લઈને ઉપાધિ વધે છે. વસ્તુ તારે તો આત્મા જ્ઞાન સ્વરૂપી જાણનાર માત્ર છે, જાણવા સિવાય કરે છે શું? એના બદલે એવી ઉપાધિ જાણતા અમે એવી ગ્રહણ કરી લઈએ છીએ કે જ્ઞાન તો ગયું એને, જ્ઞાન સ્વરૂપી છું વાત જ ગઈ જાણે. એક ઉપાધિમાં આવેલી વાત એને સર્વસ્વની પડે છે કે ત્યાંથી એના પરિણામ જ છૂટી શકતા નથી. સાત ને દિવસ 24 કલાક ત્યાં ને ત્યાં પરિણામ લાગ્યા જ કરે, લાગ્યા જ કરે. એટલું બધું આત્માનું અહિત થઈ જાય છે કે બહુધા આવા જીવો દુર્ગતિમાં ચાલ્યા જાય છે. પછી ક્યાંય પત્તો લાગતો
નથી.
ઓલું બધું સંયોગો ની અસર માં તો પહેલેથી હોય, ધર્મ ધ્યાન કરતો હોય ત્યારે અસર તો ઓલી જ રહી હોય, એમાં પ્રતિકૂળતા આવી પડે, થઈ ગયો. પછી એમાં એવો વિતાઈ જાય ને એવો ઘેરાઈ જાય કે ધર્મ ધ્યાન ગરમ ધ્યાન કર્યું કે એ વાત જ ક્યાં જાણે કઈ થઈ નથી. આ પરિસ્થિતિ અહીંયા તો પછી આકાશ પાતાળ એક થાય, કેટલી વિચારણાથી એની તૈયારી હોય કે પોતાને કોઈના આધારની જરૂર નથી એવી એની તૈયારી હોય. આખરમાં તો જીવને આ મુઠ્ઠી લોટમાંથી ચાર રોટલી બને છે ને, બીજું કઈ છે? આથી વધારે રોગનું પ્રયોજન તો નથી. પણ એવું દીન થઈને એની પાછળ લાગે છે કે પોતાના મહાન સામર્થ્યને નો એ અનાદર કરી બેસે છે, પોતાના પરમ તત્વનો અર્થાત પરમાત્મ તત્વનો અનાદર કરી બેસે છે, સતતપણે અનાદર કરતો જ રહે છે. હા, મનુષ્ય ગતિમાં જો કઈ મોટી તકલીફ તો માનવી છે, મનુષ્ય ગતિમાં મોટી તકલીફ માનવી છે. એટલે તો બેનશ્રીએ એવું કહ્યું છે આગળ કે મુમુક્ષુએ તો માન મળવાના પ્રસંગોથી ખરો મુમુક્ષુ હોય તો દૂર ભાગે, આગળ નહીં પણ દૂર ભાગે. આપણે વાંચનકાર બધા બહાર જાય ને પછી અહીં કર્યું હતું ને આભાર વિધિ કરી હતી કે નહીં, પણ ભાઈ ફોર્માલિટી છે બધી જગ્યાએ આપણે મંગળવામાં. પછી તો બોલવા આવું બાકી હોય તો પછી અતિશયોક્તિ પણ કરે, ઘાટકોપરમાં એ વિધિ ચાલી. પછી કોઈ પદાધિકારી હોય મંડળના એ ફોર્માલિટી તો કરે, પણ વળી એને લંબાય ભાઈ કોઈને બીજાને પણ કઈ બે શબ્દો બોલવા હોય તો બોલી શકે. આટલું બધું તો ચલે હોય હું બીજી માંડવી એના ભલે બોલવું હોય તો બોલે, પણ એ બીજા આવી જવું પાછી આભાર માનવામાં માન આપવાની બહુ જે પદ્ધતિ છે, આ માન આપવાની પદ્ધતિ એ માન વધવાનો એની સંભાવના છે. અને એવા પ્રસંગો ન ઉભા કરીએ તો આપણને વાંધો શું? આ બધી ફોર્માલિટી કરવી જ પડે એવું થોડું કે વિદ્વાનો હોય પણ એનો કેવો વાર ચાલો ફાટી જાય, થઈ જાય કે નહીં, માન ચડી જાય તો શું થાય? આ પ્રસંગ પ્રથમથી જ દૂર રહેવું જોઈએ માણસ. ઠીક છે, સ્વાધ્યાય કરવાનો ધાર્મિક મહોત્સવના દિવસો હોય છે, સાથે મળીને સવાર સ્વાધ્યાય કરવા, આમાં પોતપોતાના પરિણામ છે, પોતાને લાભ છે, સંભળાવનાર નિમિત્ત છે તો સાંભળનાર નિમિત્ત છે સંભળાવનારને, પતિ વિવાદ હિસાબ આમે આમાં ચોખ્ખો અલૌકિક નુકસાન થાય એનું શું, લૌકિક રીત કરવા જતા અલૌકિક નુકસાન થાય એનું શું, પછી એનું ધ્યાન રાખવાનું
છે. જે પંડિત જેનું પ્રવચન સાંભળ્યું હોય એ ભાવના થઈ હોય
ચડી જાય તો પછી થઈ ગયો એવી ગરબડ થાય.
સેવા